તમે સાક્ષાત્કાર ઉદ્ધવ પ્રગટ્યા જીવ તારવાને ભવ
તમે સાક્ષાત્કાર
સાક્ષાત્કાર ઉદ્ધવનો અવતાર છો, જીવ તારવાને માટે જ આજ પ્રગટ થયા છો, ધર્મ રક્ષા કરવા માટે તમે જન્મ લીધો છે. ક્યાં જન્મ લીધો છે? તો કે અયોધ્યાપુરીમાં. અજય પિતા અને સુમતી માતાને ઉદરે આજ ઉદ્ધવજી રામાનંદ સ્વામી રૂપે પ્રગટ થયા છે. સંવત 1895ના 1795 શ્રાવણ વદ આઠમને દિવસે રામાનંદ સ્વામીનો જન્મ છે. સવારના પોરમાં માતા પિતા પણ એવા પવિત્ર, ધર્મનિષ્ઠ, પાપરહિત, પુણ્યવંતા આવા માતા પિતાને ત્યાં ઉદ્ધવ રૂપે રામાનંદ સ્વામી પ્રગટ થયા છે. સમય જતા મોટા થાય છે, નિત્ય સાધુનો સમાગમ કરે છે. નિવૃત્તિ માર્ગવાળા લોકો પાસે બેસે છે, ગ્રસ્ત પાસે ઓછું બેસે છે, ભાગવતની કથા સાંભળે છે. સમય જતાં 8 વર્ષની ઉંમર થઈ ત્યારે પિતાએ વેદોક્ત વિધિથી એમને જનોય આપી છે. જનોય આપ્યા પછી ભજન કરે છે, શાસ્ત્રનો અભ્યાસ કરે છે. સમય જતા એમ થાય છે કે હવે ઘરનો મારે ત્યાગ કરવો છે, પણ કોઈ નિમિત્ત ઊભું કરવું પડશે. ઘરનો ત્યાગ કરવા માટે નિમિત્ત ઊભું કરે છે. કોણ? શ્રી રામ. એનું નામ હતું શ્રી રામ. એટલે એક દિવસ તો માતા પિતાને કીધું કે મારે કાશીએ વિદ્યા ભણવા જવું છે, મને રજા આપો. ત્યારે એના પિતા કહે છે એની માતા કહે છે કે બેટા અહીંયા રહીને ભણો ને, અયોધ્યામાં ત્યાં વિદ્વાનની તાણ છે, બહુ વિદ્વાનો છે. અને અજય વિપ્ર પણ ખૂબ વિદ્વાન હતા, ભણેલા હતા, પણ આને ત્યાં ભણવું હતું. આને તો ખાલી ભણવાનું મિસ લઈને ઘરનો ત્યાગ કરવો હતો, સદગુરુની શોધમાં જવાનું હતું. રામાનંદ સ્વામી શ્રીના શ્રી રામ નામ છે એમનું. પછી એક દિવસ તો હર વખત કીધા કરતા એટલે પૂછ્યું, ત્યારે તે પૂછ્યું તાતને માતને જોડી પાણ,
ત્યારે તે પૂછ્યું તાતને માતને જોડી પાણ,
આપો મને આજ્ઞા હું ભણું વેદ પુરાણ,
આપો મને આજ્ઞા હું ભણું વેદ પુરાણ,
કરવા દ્વારિકાની જાત્રા દેખવા દેશ પ્રદેશ,
કરવા દ્વારિકાની જાત્રા દેખવા દેશ પ્રદેશ,
એવી ઈચ્છા ઉર માહી મારે વરત છે અહોનીશ,
એવી ઈચ્છા ઉર માહી મારે વરત છે અહોનીશ,
તને આવી મૂરછા વળી ઠળી તે કદલી જેમ,
તને આવી મૂરછા વળી ઢળી તે કદળી જેમ,
શ્રી રામ તમે સીધાવતા મારા પ્રાણ રહેશે કેમ,
શ્રી રામ તમે સીધાવતા મારા પ્રાણ રહે છે કેમ,
રામ તમે સીધાવતા મારા પ્રાણ રહેશે કેમ,
શ્રી રામ તમે સીધાવતા મારા પ્રાણ રહેશે કેમ.
આવી રીતે આજ્ઞા માગી છે માતા પિતાની આગળ હાથ જોડીને, હે માતા પિતા આજ્ઞા આપો મારે વેદ ભણવા જવું છે, દ્વારકાની યાત્રા કરવી છે, દેશ પ્રદેશ જોવા છે, મારા અંતરમાં આ બધી ઈચ્છાઓ છે, હું ભણતર પૂરું કરીને પાછો આવતો રહીશ. પણ આવવાનું નહોતું, પછી તો સદગુરુની શોધમાં નીકળી પડ્યા. પણ માતા પિતા સમજાવે છે કે બેટા તમે તો નાનકડા છો, હજી સુખ દુઃખ તમે જોયું ન હોય, તમે ત્યાં વનમાં બીજે તે યાત્રામાં ફરતા હો તો ભૂખ લાગે, ત્યાં તમને કોણ જમાડે, અને વાટમાંથી મોટા મોટા વાઘ વરુ દીપડાના બધું હોય, માટે અહીંયા મંદિર આપણે ઘેર બેઠા ભજન કરો. આપણે અયોધ્યામાં ઘણા મંદિરો છે, ખૂબ સત્સંગ છે, માટે યાત્રા કરવા જવાની કાંઈ જરૂર નથી. આવી રીતે રામને કીધું, પણ હર વખત રામ કીધા કરતા કે માં હવે રજા આપો, પણ છેલ્લી બાકી રજા ન આપી. એટલે એક દિવસ તો રામ બહુ ઉદાસ થઈ ગયા છે અને કીધું છે કે હવે માં રજા આપે કે ન આપે, પણ હવે તો જવું જ છે એટલે જવું જ છે. એટલે એક દેવીએ કીધું માતાને, શ્રી રામ કહે માં સાંભળો, મારે જવું છે જરૂર, રાખ્યો તમારો નહીં રહું, મારું અંતર છે આતુર. રામ કહે છે કે માં સાંભળો, હવે મારું અંતર આતુર થયું છે, માટે તમારો રાખ્યો હું અહીંયા નહીં રહું, માટે આજ્ઞા આપો કે ન આપો હું તો કાશીએ વેદ ભણવા જવાનો જવાનો ને જવાનો, આવું નક્કી કર્યું. પછી માતા કહે છે, સારું પુત્ર સિદ્ધાવજો, વહેલા આવજો મારા વીર, શીખ દેતા શ્રી રામને ને નયણે તે ચાલ્યા નીર. બહુ આગ્રહ કર્યો, છેવટ બાકી રજા આપવી પડી, હેલું નહીં માતાનું કાંઈ, આંસુડાની ધાર થઈ ગઈ છે. એકવાર સુમુતિને વિચાર આવે છે કે જો એકવાર મારા હાથની રસોઈ જમતા જાય ને, કદાચ વૈરાગ ઉતરવો હોય તો ઉતરી જાય. એટલે કીધું છે કે બેટા મારા હાથનું એકવાર તું જમતો જા, પછી આ તારું દર્શન, આ તારું મળવું એ તો બહુ મોંઘું છે. અમે જાણીએ છીએ કે તું ફરી વાર પાછો આવવાનો નથી, આ તો તું ભણવાને બાને આજ ઘર છોડવાની તૈયારી કરે છે. અને સુમતીએ કીધું છે કે હે રામ, તમે જો જાયશો ને તો અમે કેમ કરીને જીવશું? તમે તો અમારા આંધળાની આંખ છો અને નિર્ધનિયાનું ધન છો, હું જ રાકનું તમે રતન છો, માટે તમે જો જાતા રહેશે ને તો મારો જીવ નહીં રહે, પ્રાણ વયો જાય દેહમાંથી. એકનો એક દીકરો હતો, હા, અને માતાને પ્રેમ તો હોય જ, અને આજ દિવસ સુધીમાં કોઈ માતા એવી નથી થઈ કે સામે ચાલીને કોઈના દીકરાને, પોતાના દીકરાને એમ કીધું કે જા ભગવાન ભજવા, કોક નીકળે. નિષ્કુળાનંદ સ્વામી બે માતાને વખાણી, એક ધ્રુવની ને એક ગોપીચંદની. લ્યો, ધન્ય ધન્ય માતા ધ્રુવતણી જેણે કહ્યા કઠણ વચનજી. કઠણ વચન કીધા 5 વર્ષના બાળક કે જા બેટા વનમાં વયો જા, ભગવાનની આરાધના કર, આ દુનિયામાં આપણું ભગવાન સિવાય કોઈ નથી. કયો એટલે દેહ ધારીને તો પોતાના પુત્ર જતા રહે એટલે દુઃખ તો થાય જ, પણ આમ કહીને બધા માત પિતાને બહુ શોક વ્યાપી ગયો છે. રામને એમ છું કે આ મૂર્છા ખાઈને માં પડી ગયા છે, હવે જમવાની એકવાર આ પાડી દઉં એટલે મૂર્છા ઉતરી જઈશ. પછી કીધું છે કે માં સાંભળો, ત્યારે શ્રીરામ કહે માં સાંભળો, દિલગીર મથાવો મનમાં, એ કરો રસોઈ જમશું થાવો સચેત તનમાં. આટલું કીધું ને ત્યાં માતાને મૂર્છા ઉતરી ગયો. હા, માં હું કામ મૂંઝાવશો એટલા બધા, કેમ દિલગીર થાવશો? તમે તાર રસોઈ બનાવો, તમારા હાથની રસોઈ જમીન હું જાઈશ. ત્યારે માતાને ઉતરી મૂર્છા, જાગીને જોયા ફરી, પછી રૂઢી રીત શું રાજી થઈ રસોઈ કરી. માતાને મૂર્છા ઉતરી ગઈ અને શ્રી રામને જોયા છે નજરો ભરી ભરીને. પછી તો સરસ મજાની રસોઈ કરી, શીરો બનાવ્યો, સારું સારું ભોજન બનાવ્યું, ખોળામાં બેસાડીને રામને હાથ ફેરવતા મોઢામાં કોળિયા મૂકીને જમાડે છે. પણ રામના વૈરાગ્યમાં એક કાંકરી હલી નથી. જમીને જીવન ચાલ્યા, કળ પડી નહીં કોઈને, માત તાત તણો મોહ વ્યાપ્યો નહીં નિર્મોહીને. લ્યો, જમીને હાલતા જ થઈ ગયા. માતાને એમ હતું કે મારા હાથનું જમશે ને તો વૈરાગ હોય તો ઉતરી જાય થોડો ઘણો હશે. પણ આ તો સદગુરુ રામાનંદ સ્વામી, જે ભગવાનના ગુરુ થવાના, બોલો, એ માયાના બંધનમાં કેમ રહે? એ તો બધું તોડીને નીકળે. આવી રીતે ત્યાગ કરીને જતા રહ્યા. ફરતા ફરતા ગોપનાથ આવ્યા છે. ગોપનાથમાં જોયું તો આત્માનંદ સ્વામી ત્યાં મળ્યા છે. અને આત્માનંદ સ્વામીને કીધું કે મારે પ્રગટ ભગવાનના દર્શનની ઈચ્છા છે. તો કે બેટા રામ દીક્ષા લેવી પડે. આત્માનંદ સ્વામી દીક્ષા આપીને શ્રી રામાનંદ સ્વામી નામ પાડ્યું અને ધ્યાન ધારણાને સમાધિ કરાવી. 1 મહિનામાં તો પારંગત કરી દીધા સમાધિમાં, કારણ કે બહુ સમર્થ હતા આત્માનંદ સ્વામી. પણ ખામી એટલી જ હતી કે નિરાકારવાદી હતા. પછી તેજ માંડ્યું દેખાવા સમાધિમાં, બ્રહ્મની સાથે એકતા થઈ, બ્રહ્મની અંદર ડોક્યું કર્યું, તેજની અંદર ભગવાન દેખાણા ને, એટલે બહાર આવ્યા કે ગુરુ મહારાજ ભગવાન દેખાતા નથી. તો કે બેટા તેજરૂપ ભગવાન છે, માઇક તો બધા ખોટા છે, આકાર માત્ર, માટે નિરાકાર ભગવાન છે. આટલું કીધું ને તા રામાનંદ સ્વામી તો મૂર્છા આવીને પડી ગયા, બોલો, અને એટલા બધા રેડ્યા. એક મુહૂર્ત પછી જ આવી ગયા ને, પછી બહુ રેડ્યા અને હાલતા જ થઈ ગયા. પછી રામાનુજાચાર્યની ગાદીએ ગયા, ન્યાયની આરાધના કરીને એના ગ્રંથો વાંચ્યા, પછી જાણ્યું કે અહીંયા ભગવાન પ્રગટ બિરાજે છે. સમાધિમાં દીક્ષા આપી અને કીધું કે આ મંત્રનો જપ કરજો, તમને ભગવાનનું દર્શન થશે. પછી તો ન્યા રહેતા થકા બહુ ઉપદ્રવ થયો અને એને કીધું હતું રામાનુજાચાર્ય, ભાઈ અહીં રહેવાય તો રહેજો, નકર વૃંદાવન જઈને ભજન કરજો. પછી વૃંદાવન જતા રહ્યા છે, ત્યાં આરાધના કરી છે, ભગવાનના દર્શન થયા છે. ભગવાને બે મંત્રો આપ્યા છે કે આ મંત્રનો જપ કરજો અને આનું ધ્યાન કરજો અને હવે આપણો નવો સંપ્રદાય સ્થાપો. એટલે રામાનંદ સ્વામીએ પછી 1811માં વૃંદાવનમાં ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપના કરી. એ સદગુરુ રામાનંદ સ્વામી ફરતા ફરતા પછી સોરઠમાં આવ્યા અને ત્યાં કેટલાય ભક્તોને પોતાને શરણે લીધા અને કેટલાયને ભગવાનનું જ્ઞાન કરાવ્યું. આ રીતે રામાનંદ સ્વામી પૃથ્વીમાં ફરે છે અને અનંત આત્માનો ઉદ્ધાર કરે છે. હવે એ રામાનંદ સ્વામીનું ચરિત્ર આપણે ટૂંકમાં કીધું. એ રામાનંદ સ્વામીને આ વર્ણી પત્ર લખે છે એટલે કહેશે કે હે ગુરુ મહારાજ, તમે બહુ કૃપા કરીને આ ભૂતળમાં પધાર્યા છો અનંત જીવના કલ્યાણ માટે. એમ કરી લખું છું વિનંતી, તમે સાંભળજો મહામતી.
નીલકંઠવર્ણી મારું નામ, તમ શરણ વિના નથી થામ.
વિનંતી લખી છે કે હે મહારાજ, સાંભળજો મહામતી. મોટી બુદ્ધિવાળા હે ગુરુ રામાનંદ સ્વામી, નીલકંઠ વર્ણી મારું નામ છે, તમ શરણ વિના બીજું ઠામ નથી, એવો હું તમારે શરણે આવ્યો છું, તો હે સ્વામી મારી સહાય કરજો. શરણે આવેલાને હંમેશા મોટા પુરુષો એની ખબર રાખે છે. શરણાગતને પાળે સદા બહુ નામી, મારે હરિનો ઉપર હાથ કશી ન રહી ખામી. મુક્તાનંદ સ્વામી. શરણાગત જીવની ભગવાન હંમેશા રક્ષા કરે છે, મોટા પુરુષો પણ રક્ષા કરે છે. શરણે દઢાવવો પડે જીવાત્મા. મહારાજે કીધું ને આશરો છે એ કલ્યાણના માર્ગમાં મોટામાં મોટું સાધન છે, પણ આશરામાં પોલ ન હોવી જોઈએ. પોલ હોય ને તો આશરો ડગી જાય દેશકાળે, પણ જેનો દ્રઢ આશરો હોય એને ગમે એવા જીવનમાં દેશકાળ આવે પણ એ ડગે નહીં. એટલે એમ કહે છે કે તમારા શરણ વિના મારે બીજું ઠામ નથી. સ્વયં ભગવાન હોવા છતાં આજે એક મુમુક્ષુને ઉપદેશ કરવા માટે મુમુક્ષુનું આચરણ કરે છે. તમે કોઈ એમ ન માનતા કે નીલકંઠ વર્ણિક એક સામાન્ય મુમુક્ષુ છે, સ્વયં પુરુષોત્તમ નારાયણ છે, પણ ભગવાન મેળવવા માટે મુમુક્ષુને કઈ રીતે ગુરુને શરણે જવું પડે, કેવી એની પ્રાર્થના કરવી પડે, કેટલું દાસપણું રાખવું પડે, એ આ વર્ણિના પત્રમાંથી આપણને બોધ મળે છે. કૌશળ દેશમાં સંબંધી મારા હતા એ બધાને મેલ્યા છે. શું કામ મેલ્યા? બસ કૃષ્ણના દર્શન કરવા, પ્રગટ કૃષ્ણ મળે. એટલા માટે હું બધા વનમાં ફેર્યો છું, બધા તીર્થો કર્યા છે, પ્રગટ ભગવાન મળે એટલા માટે. રામાનંદ સ્વામી પણ પ્રગટ ભગવાન મળે એટલા માટે બધા તીર્થમાં ફેર્યા. અને સત્સંગી જીવનની કથા જુઓ તો પ્રતાપસિંહ સુરત ઋષિને એમ કીધું કે મને પ્રગટ ભગવાન જ્યાં સુધી દર્શન નહીં આપે ત્યાં સુધી મને શાંતિ નહીં થાય. આ બધા પાત્ર જુઓ, તમે એક જુઓ ને એક ભૂલો. પ્રગટ ભગવાનની દર્શનની બધા ઈચ્છાવાળા કયો? આપણને કોઈ દી થાય કે આપણને ક્યારે પ્રગટ ભગવાન મળશે? આપણને પ્રગટ રોટલા હોવાનું મળી જાય ને એટલે ભગવાન મળી ગયેલા છે. હું કહેવું તમારું શેઠ, બોલો. પ્રગટ ભગવાનની આપણે ક્યાં જરૂર છે? આ લોકોની જરૂર એટલે ઘર બહાર છોડીને વહેલા નીકળી ગયા. રામાનંદ સ્વામી જોડે પૂછ્યું, મહારાજે તો પૂછ્યું જ નહીં. બોલો, વહેલી સવારમાં જઈ ગયા બધા, હુતા મૂકીને ભાગ્યા. બોલો, કોઈને પ્રગટ ભગવાન મેળવાય તો કરવા જેવું ખરું હો કાળો ભગત, પણ કઠણ કામ છે. એ માર્ગે તો કોઈ વિરલા હાલે, બાકી બધા ચાલી શકતા નથી. કયો? બધા તીર્થમાં ફેર્યો એટલું જ કારણ છે પ્રગટ ભગવાન મળે, બસ બીજી કોઈ ઈચ્છાઓ નથી. એમ કરતા તીર્થ કરતા એ લોજમાં આવ્યો છું, તમારા સંત ભેગો રહ્યો છું. કૃષ્ણ પ્રત્યક્ષ મળવા કાજ કરું આગ્રહ તે કરું, કહું છું મહારાજ. ભગવાન મળે એટલા માટે હું જે આગ્રહ કરું છું, તપ કરું છું, નિયમ પાળું છું, એ ભગવાન મેળવવા માટે કરું છું. એ તમને મહારાજ જણાવું છું. સ્વપરિચય આપે છે. કોઈ માણસ કોઈને ન ઓળખતા હોય તો પરિચય આપવામાં કાંઈ એમાં કાંઈ એનું હલકું નથી ગણાતું. કહેવાય છે ને સ્વમુખે પોતાના વખાણ ન કરવા, પણ આ વખાણની વાત નથી, પરિચય આપે છે. ખબર કેમ પડે? એટલા માટે
તપ કરું છું કઠણા તને નથી મળો હું પડતો મને, તપ કરું છું કઠણા તને નથી મળો હું પડતો મને, ચારે માસ ચોમાસાન જે
કાર્તિક
करो क्रोध व्रत ने ते
छोटा पकड़ना